समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय आपणे करी रह्या छीए। एमां निर्जरा अधिकार चाले छे अने निर्जरा अधिकारनी गाथा 193मी आपणे करी रह्या छीए। गाथा 193 ना टीका भावार्थ अने टीका उपरना प्रवचन ना કેટલાક અંશો આપણે કર્યા છે। હવે ભાવાર્થ ઉપરના ગુરુદેવના પ્રવચનના કેટલાક અંશ આપણે આજે લઈશું। પ્રવચન રત્નાકર ભાગ 7મો પાના નંબર 14। આ અંશ લેતા પહેલા આપણે સહેજ પુનરાવર્તન કરીએ તો મૂળ ગાથામાં એ વાત આવી કે ભોગ ઉપભોગ છે એ સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીને નિર્જરાનું કારણ થાય છે, એટલે કે દ્રવ્ય નિર્જરાનું કારણ થાય છે। કેમ કે જ્ઞાની સમ્યક દ્રષ્ટિ એવા ઉદયો સાથે એવા સંયોગો સાથે જોડાતો નથી, એને રાગ દ્વેષ મોહ થતા નથી, માત્ર જ્ઞાતા દ્રષ્ટા ભાવે રહે છે, એટલે નવા કર્મનો બંધ થતો નથી અને એમ થતા એ પોતે પોતાના સ્વરૂપમાં રહ્યો છે ત્યારે સંવરની દશામાં છે ત્યારે જે કર્મ ઉદયમાં આવ્યું છે એની નિર્જરા થઈ જાય છે અને નવું કર્મ બંધાતું નથી। આનો ઘણો વિસ્તાર થયો છે, પ્રયોજનભૂત વાત આપણે ઘણી સમજ્યા છીએ અને વિશેષ વાતો પણ આપણે સમજી રહ્યા છીએ। તો પાના નંબર 14 ઉપર પ્રવચન રત્નાકર ભાગ 7મો પાના નંબર 14 એમાં બીજા પેરેગ્રાફમાં આગળ ગુરુદેવ સમજાવે છે કે ગાથામાં પાઠમાં તો ઉપભોગ મીન દિયેહી જમ કુણદી સંમતિથી એમ છે ને, મતલબ કે સમ્યક દ્રષ્ટિ દ્રવ્યેન્દ્રિયો વડે ચેતન અચેતન દ્રવ્યોનો ઉપભોગ કરે છે એમ કહ્યું છે ને। પરંતુ ભાઈ, પરનો કરતા તો આત્મા છે જ નહીં, દ્રવ્યેન્દ્રિયોને ચલાવી શકે એવી કોઈ શક્તિ આત્મામાં નથી, એટલે કે દ્રવ્યેન્દ્રિયો વડે એ ભોગ ઉપભોગ ચેતન અને અચેતન દ્રવ્યોનો કરે છે તો એમાં ખરેખર એમ નથી। કેમ કે દ્રવ્યેન્દ્રિયો છે એ જળ છે, એ શરીર રૂપે છે, એ ઇન્દ્રિયો ઉપર ચેતન એવા ભગવાન આત્માનો કોઈ કાબુ કંટ્રોલ કંઈ નથી। દ્રવ્યેન્દ્રિયો ઉદગળ છે, એનું કાર્ય એ કરે છે અને જીવને એ વખતે જે ભાવ છે તે ભાવ છે, એટલે કંઈ જીવ ભાવ કરે એટલે દ્રવ્યેન્દ્રિયો કાર્ય કરવું જ પડે એમ પણ નથી। જીવ ઈચ્છે એ જ પ્રમાણે દ્રવ્યેન્દ્રિયો કંઈ કાર્ય કરે છે એમ નથી, કેમ કે દ્રવ્ય જુદું છે, પેલું પૂતગળ છે ને આ ચેતન છે, એટલે ચેતન ને જે ભાવ થાય છે એ ચેતનનું કાર્ય છે અને દ્રવ્યેન્દ્રિયનું કાર્ય જે જળ છે એ એનું કાર્ય છે, એનો કરતા જળ દ્રવ્યેન્દ્રિયો પોતે છે, એ પૂતગળ એનો કરતા છે અને અહીંયા ભગવાન આત્મા પોતે પોતાના વિભાવભાવ રૂપે એ વિભાવભાવનો કરતા થાય છે, એટલે બંને વસ્તુ જુદી છે। એટલે એ વાત અહીંયા સમજાવી છે કે ભાઈ, પરનો કરતા તો આત્મા છે જ નહીં, દ્રવ્યેન્દ્રિયોને ચલાવી શકે એવી કોઈ શક્તિ આત્મામાં નથી. ઇન્દ્રિયનું પરિણમન એ તો જળ પરમાણુઓનું પરિણમન છે અને એ કાંઈ આત્માની ક્રિયા નથી. આત્મા તો જ્ઞાન કરે, ખરેખર તો બીજું કાંઈ કરતો નથી. અને આત્મા એવી ઇન્દ્રિયોની ક્રિયા કરી શકે છે એમ પણ નથી. પરંતુ અજ્ઞાની તે જળની ક્રિયા પોતાને લઈને થાય છે એમ માને છે, જ્યારે જ્ઞાની એ જળની ક્રિયા જળને લઈને થાય છે એમ માને છે. આ રીતે દ્રષ્ટિનો ફેર છે. જ્ઞાની તો દ્રવ્યેન્દ્રિયના ક્રિયાના કાળે દ્રવ્યેન્દ્રિયો જે પરિણમન કરે છે, જે ક્રિયા એમાં થાય છે, એ સમયે તેના નિમિત્ત માત્રપણે તેને જે વિકલ્પ રાગ થયો તેનું કર્તાપણું અને સ્વામિત્વ પણ સ્વીકારતો નથી. દ્રવ્યેન્દ્રિય પોતાથી જુદી છે, એના કાર્યો પણ પોતાથી જુદા છે અને એના નિમિત્તપણે જે પોતાને વિકલ્પ રાગ થયો એ રાગનો પણ પોતે કરતા થતો નથી, એનો પણ એ સ્વામી થતો નથી. આવી જ્ઞાનીની વાત છે. એટલે પેલી પૂતગળરૂપ દ્રવ્યેન્દ્રિયોના કાર્યોનો તો કરતા નથી, પણ એનું કાર્ય સ્વતંત્ર રીતે થાય છે એવી સ્પષ્ટ એની માન્યતા છે. પરમા એને કંઈ કરવાપણું કે ભોગવવાપણું છે જ નહીં. પણ સાથે ને સાથે જ્યારે એ દ્રવ્યેન્દ્રિયોની ક્રિયા થઈ રહી છે ત્યારે એના નિમિત્તે પોતાને જે વિકલ્પ થયો કે રાગ થયો, તો એ રાગનો પણ એ પોતે કરતા થતો નથી, સ્વામી થતો નથી, એનું સ્વામિત્વ પણ સ્વીકારતો નથી. કેમ કે રાગ એના સ્વરૂપમાં નથી એ વાત જ્ઞાની બરાબર જાણે છે. રાગ એનો સ્વભાવ નથી એ વાત જ્ઞાનીને બરાબર ખ્યાલમાં છે. દ્રષ્ટિ એની સ્વરૂપ તરફ થઈ છે, આત્માને અનુભવ્યો છે, એટલે પોતે આત્મા છે એ વાત એને કંઈ યાદ કરવી પડતી નથી. પોતે ભગવાન આત્મા એકમાત્ર જ્ઞાયક છે, બીજું કાંઈ નથી. આ વાત જ્ઞાનીએ કંઈ વારંવાર યાદ કરવી પડે છે એમ નથી. એટલે ગુરુદેવ અહીંયા કહે છે કે ભાઈ, સૂક્ષ્મ માર્ગ છે, વિતરાગ માર્ગમાં સમજવા માટે બુદ્ધિને સૂક્ષ્મ એટલે તેજ કરવી જોઈએ. ભગવાન અજ્ઞાનપણે અનંતકાળ તે દુઃખમાં ગાળ્યો છે. કરુણા કરી અને ગુરુદેવ સમજાવે છે કે ભાઈ, તે અજ્ઞાનપણે અનંતકાળ દુઃખમાં ગાળ્યો છે. હજારો સ્ત્રીઓનો સંગ છોડીને નગ્ન દિગંબર સાધુ થયો અને આકરા બ્રહ્મચર્ય આદિ વ્રત પાળ્યા, પણ તેથી શું? છ ઢાળામાં આવે છે ને કે મુનિવ્રતધાર અનંત બાર ગ્રીવક ઉપજાયો, પૈ નિજ આત્મ જ્ઞાન વિના સુખ લેશ ન પાયો. એવા શુભ ભાવ દ્વારા દેવલોકની ગતિ તો એને ઘણી વાર થઈ અને નવમી ગ્રેવિક સુધી દેવલોકમાં ગયો, પણ આત્મજ્ઞાન વિના, સમ્યક દર્શન વિના એને ભવનો અંત આવ્યો નહીં. એટલે કે રાગથી બિન આત્માના જ્ઞાન અને ભાન વિના વાઇક અને આનંદના અંશનું પણ વેદન આવ્યું નહીં. સાચો આનંદ, સાચું સુખ એનું વેદન તને નથી આવ્યું. તેનો અર્થ એ થયો કે પંચ મહાવ્રતના પરિણામ તને લેશ પણ સુખ આપી શક્યા નહીં. ગુરુદેવ કહે છે કે ક્યાંથી આપે? જે સ્વયં રાગરૂપ છે, દુઃખરૂપ છે, તે સુખ ક્યાંથી આપે? 28 મૂળ ગુણ પાળવા તે રાગ છે, શુભ ભાવ છે, અને તે રાગ હોવાથી દુઃખરૂપ છે. જ્ઞાનીને એવો રાગ આવે છે, જ્ઞાનીને સમ્યક દ્રષ્ટિને એવો રાગ આવે છે, મુનિવ્રત ધારણ કરે છે અને મુનિવ્રતની સભાનતા પણ હોય એવો રાગ પણ એને આવે છે, એવો શુભભાવ પણ હોય છે, પણ તેને તે કર્તવ્ય રૂપ માનતા નથી. એના કરતા પોતે થતા નથી. પોતે તો પોતાના શુદ્ધ સ્વભાવ ભાવના જ કરતા છે, એ જ માત્ર પોતાનું કાર્ય છે એમ મુનિ માને છે. બહુ સરસ રીતે વાત સમજાવી છે ગુરુદેવે. શુભભાવ આવ્યા વિના રહે નહીં, અને છતાંય જ્ઞાની છે તે સુભાવનો કરતા થતો નથી. આ વાતને આપણે સમજવાની છે, બરાબર મનોમંથન ચિંતન દ્વારા એને સમજવાની છે. માત્ર શબ્દોમાં સમજે નહીં ચાલે. આગળ પાના નંબર 15 ઉપર અહીંયા બીજા પેરેગ્રાફમાં કહે છે કે રાગ આવે છે તેને જ્ઞાની જ્ઞાનમાં જાણે જ છે, કરતા થઈને કરે છે એમ નહીં. રાગ પોતે કરે છે, એનો કરતા થાય છે, એનું સ્વામિત્વ છે, એમાં એને ઈષ્ટ બુદ્ધિ છે એવું કાંઈ નથી. પણ રાગ આવે છે, પૂર્વકર્મના ઉદય છે અને એને એવો રાગ આવે છે. પોતાના પુરુષાર્થમાં હજી નબળાઈ છે એટલે એવો રાગ આવે છે. મિથ્યાત્વ છે એટલે રાગ આવે છે એમ નથી, પણ પુરુષાર્થમાં હજી કમજોરી છે એટલે રાગ આવે છે. એ મિથ્યાત્વનો કે અજ્ઞાનનો રાગ નથી, એ પોતાના સ્વરૂપમાં સ્થિરતા ન થવારૂપ અસ્થિરતાનો રાગ છે. એટલે એવો અસ્થિરતાનો રાગ જ્ઞાનીને હોય એટલે રાગ આવે છે. તેને જ્ઞાની જ્ઞાનમાં જાણે જ છે, એનો કરતા થતો નથી. સમયસારની 12મી ગાથામાં કહ્યું ને કે ભૂતાર્થ સ્વભાવના આશ્રયે જેને સંકિત પ્રગટ થયું છે એવો જ્ઞાની પર્યાયમાં જે અસ્થિરતાનો રાગ આવે છે તેને તે કાળે જાણે છે, તેને તે કાળે જાણે છે. એવો એ જ્ઞાની એ સમયે જે સમયે જેવો રાગ છે અસ્થિરતાને કારણે, એવા રાગને એ જાણે છે, એ પર્યાયને એ જાણે છે. અને તે જાણેલો પ્રયોજનવાન છે, આદરેલો નહીં. એટલે કે એ વર્તમાન પર્યાય એને જાણવામાં આવે છે અને માત્ર એને જાણે છે, એ જાણપણું એને પ્રયોજનવાન એ રીતે છે કે એ દ્વારા પોતાને હજી કેટલો પુરુષાર્થ બાકી છે એ એને ખ્યાલમાં રહે. પણ પુરુષાર્થ તો સ્વરૂપના લક્ષ્ય જ થાય છે, એટલે ભૂતાર્થ સ્વભાવના આશ્રયે જ પુરુષાર્થ તો પ્રગટ થાય છે. આગળ કહે છે કે જ્ઞાતાપણાને લીધે નિશ્ચયથી સમ્યક દ્રષ્ટિ વિરાગી એટલે કે રાગ વિનાનો થયો થકો ઉદયમાં આવેલા કર્મને માત્ર જાણી જ લે છે. કર્મ ઉદયમાં આવ્યું છે, એનો વિપાક છે, હવે એનો સ્થિતિબંધ પૂરો થયો છે એટલે ખરી જવાનું છે. એટલે જે સંયોગો આવ્યા છે, જે વિપાક આવ્યો છે, જે ફળ આવ્યું છે એને જ્ઞાની જાણે છે. જો માત્ર જાણી જ લે છે એમ શબ્દ છે. ભોગ ઉપભોગમાં હોવા છતાં જ્ઞાની રાગની અને શરીર આદિની ક્રિયા બધી પર છે એમ જાણે છે. શરીરની ક્રિયા તો પર છે જ, એ તો પૂતગળ જુદું છે, પણ રાગ જે સંયોગો આવ્યા છે એના તરફનો રાગ, એ રાગ પણ પોતાનો નથી. એ રાગને પણ એ પોતાનો માનતો નથી, એનો સ્વામી થતો નથી. એ વાત મહત્વની છે. એ રાગ પણ પોતાનો નથી, આ વાતને આપણે બરાબર પકડવાની છે, સમજવાની છે. શરીર આદિની ક્રિયા બધી પર છે એમ જાણે છે, પણ સાથે સાથે મુખ્યતા તો આ છે કે જે રાગ છે, એ સમયે જે રાગ છે, જે પર્યાય છે, એનાથી પોતે જુદો છે, ભિન્ન છે, એ એની નથી. એ રાગ છે છતાં એ રાગથી પોતે ભિન્ન છે, એવું ભેદજ્ઞાન જ્ઞાનીને સતત રહ્યા કરે છે. ભેદજ્ઞાનની વાત આપણે કરીએ, પણ ભેદજ્ઞાન કેવું છે, કયા પ્રકારે છે, એનું સ્વરૂપ કેવું છે, એનો પણ વિચાર કરવો પડશે ને પ્રભુ. પોતે જ્ઞાતાપણે પરિણમી રહ્યો છે ને, જ્ઞાનનો સ્વભાવ જ એવો છે કે તે કાળે પોતાને જાણતું જ્ઞાન તે પ્રકારની રાગની અને શરીર આદિની ક્રિયાને તેને અડ્યા વિના જાણતું થકું પ્રગટ થાય છે. સ્વ પર પ્રકાશક કયો ને, એટલે પોતે સ્વને તો જાણે છે, સાથે એ વખતે એ કાળે તે પ્રકારની રાગની અને શરીરની ક્રિયાને સ્પર્શ્યા વિના જાણતું થકું એ જ્ઞાન પ્રગટ થાય છે. ગુરુદેવ કહે છે કે ભાઈ આ બધી અંતરની વાત સમજવી પડશે, તેને સમજવા હમણાં જ નિવૃત્તિ લેવી જોઈએ, હમણાં જ. હવે વધારે લાંબો વિચાર છોડી દે અને નિવૃત્તિ લઈ અને આમાં લાગી જા, એમ ગુરુદેવનું કહેવું છે. નહીં તો 84 લાખ યુનિમાં જે અવતાર કરતો આવ્યો છે એમને એમ અવતાર કરતો કરતો ક્યાંક ગુમ થઈ જઈશ, અને અત્યારે જે વર્તમાનમાં આ જે અનુકૂળતા પ્રાપ્ત થઈ છે એવી અનુકૂળતા પ્રાપ્ત થવી પછી મુશ્કેલ પડશે. એવી અનુકૂળતા દુર્લભ છે, મનુષ્ય જન્મ મળવો દુર્લભ છે, અને એમાં પણ પાછી એવી સમજ મળવી એ તો એથી એ દુર્લભ છે. એટલે જ્યારે મળ્યું છે ત્યારે હવે એનો તું બરાબર ઉપયોગ કરી લે. અહીંયા પાના નંબર 16 ઉપર 3જા પેરેગ્રાફમાં ગુરુદેવ સમજાવે છે કે શુદ્ધ ચૈતન્ય સ્વભાવને અનુભવનારો, જ્ઞાતાપણે પરિણમનારો જ્ઞાની કર્મના ઉદયને માત્ર જાણી જ લે છે. કર્મના ઉદયને જાણી જ લે છે, તેને જે રાગ આવે તેને માત્ર જાણે જ છે, અને તે રાગનો જે ઈલાજ કરે તેને પણ તે માત્ર જાણે જ છે. તે કાળે શરીર આદિની જે ક્રિયા થાય તેને પણ પોતે પોતાના જ્ઞાનમાં રહીને તેને સ્પર્શ્યા વિના, અર્થાંત એમાં તન્મય થયા વિના, રાગ આદિની ક્રિયામાં તન્મય થયા વિના, એવા રાગ થયા છે તો એમાં પણ તન્મય થયા વિના માત્ર જાણે જ છે, તેને કર્મમાં કે રાગમાં કે શરીર આદિની ક્રિયામાં રાગ દ્વેષ મોહ થતા નથી, એને વિભાવ ભાવે પરિણમવું થતું નથી, પોતે પોતાના સ્વરૂપમાં નિર્વિકલ્પ ધ્યાનમાં છે, ત્યારે કર્મના ઉદયને કારણે જેવા સંયોગો સર્જાયા છે તેવા સંયોગો તરફ તો એનું લક્ષ જતું જ નથી. પરંતુ જ્યારે નિર્વિકલ્પ ધ્યાનમાં નથી ત્યારે પણ પોતાને નાયક સમજે છે, શ્રદ્ધે છે, એને યાદ કર્યા વગર જ એને પોતે નાયક છે, બીજું કાંઈ નથી, એ વાત સતત વેદનમાં રહ્યા કરે છે. પોતે ભગવાન આત્મા નાયક છે એ સિવાય બીજું કાંઈ નથી, આ વાતનું વિસ્મરણ થતું જ નથી. એટલે રાગને, શરીરને, શરીરની ક્રિયાને, એ બધાને એ તન્મયતાપૂર્વક અનુભવે, એ તન્મયતાપૂર્વક એમાં બધામાં જોડાય એવું બનતું જ નથી. કર્મમાં, કર્મના ઉદયમાં, રાગમાં, શરીર આદિની ક્રિયામાં એને એવું જોડાવું થતું નથી, એટલે કે એ તરફ એને રાગ દ્વેષ મોહ થતા નથી. અંતરની પરિણતિ ખૂબ ગંભીર છે અને આ વાત પણ ગંભીર છે. અંતરની પરિણતિ એવી જ થઈ છે અને એવી પરિણતિની વાતને સમજવી, એને ગંભીરતાપૂર્વક લેવી, એ જ્યાં સુધી એવી દ્રષ્ટિ નહીં કેળવાય ત્યાં સુધી પોતાના સ્વરૂપનું મહાત્મા આવશે જ નહીં, અને સ્વરૂપનું મહાત્મા આવ્યા વિના એ સ્વરૂપમાં જશે કેવી રીતે? ગુરુદેવે તો ઘણી સ્પષ્ટતા કરી છે. આગળ પાના નંબર 17 ઉપર 2જા પેરેગ્રાફમાં કહે છે કે જ્ઞાનીને જે જડ કર્મ ઉદયમાં આવે છે તે નવો બંધ કર્યા વિના ખરી જાય છે. એટલે કે કર્મનો ઉદય આવ્યો, સંયોગો સર્જાયા, તો એના તરફ જ્ઞાની રાગ દ્વેષ મોહના ભાવે થતો નથી, એટલે એ જે જડ કર્મનો ઉદય આવ્યો એ તો ખરી ગયો અને નવા કર્મનો બંધ પડ્યો નહીં. એટલે એ વાતને અહીંયા સમજાવતા કહે છે કે જ્ઞાનીને જે જડ કર્મ ઉદયમાં આવે છે તે નવો બંધ કર્યા વિના ખરી જાય છે, કારણ કે ઉદયમાં આવ્યા પછી કર્મની સત્તા રહી શકે જ નહીં, કર્મ તો હવે ખરી જવાનું જ છે, અને આ વખતે એ નવા કર્મ બાંધતો નથી, એટલે એને નિર્જરાજ થાય છે. આ રીતે તેને નવો બંધ થતો નથી અને ઉદયમાં આવેલું કર્મ નિર્જરી ગયું, તેથી તેને કેવળ નિર્જરાજ થઈ. આગળ કહે છે, ધર્મીની દ્રષ્ટિનું જોર શુદ્ધ જ્ઞાયક ઉપર છે. ત્રિકાળ જ્ઞાયક, જ્ઞાયક, જ્ઞાયક એવો ભગવાન આત્મા, એની ઉપર ધર્મીની દ્રષ્ટિ રહી છે, એટલે ત્યાંથી જ એને બધું જોર પ્રાપ્ત થાય છે, બળ પ્રાપ્ત થાય છે. પોતે એકમાત્ર ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્મા જ્ઞાયક છે, પોતાનું એવું સ્વરૂપ છે, પોતાનો એવો સ્વભાવ છે, પોતાનું એવું પરિણમન છે, એ વાતની દ્રઢતા અનુભવ સહિત થઈ છે એટલે પોતે પોતાને એમ જ અનુભવે છે. એ નિર્વિકલ્પ ધ્યાનમાં નથી તો પણ એની દ્રષ્ટિનું જોર શુદ્ધ જ્ઞાયક ઉપર જ છે. અનાકુળ શાંતિનો રસકંદ કોઈ આકુળતા નહીં, આકુળતા વિનાનો શાંતિનો રસકંદ ચિદાનંદ ચૈતન્ય મૂર્તિ પરમ આનંદમય પ્રભુ હું પરમાત્મ દ્રવ્ય છું એવી દ્રષ્ટિના જોરને લીધે તેને એટલે જ્ઞાનીને રાગ આવે છે, છતાં તેમાં કેવળ નિજરાત થઈ જાય છે. જ્યારે અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિને એ ભલે પંચ મહાવ્રત પાળે તો પણ તેને મિથ્યાત્વનું જોર હોવાથી પોતાના સ્વરૂપનું લક્ષ થયું નથી, પોતે કોણ છે એને એણે જાણ્યું નથી, એટલે એવું એને જોર અંદરમાંથી આવતું જ નથી. એને પર્યાય બુદ્ધિ છે એટલે પોતે પોતાને પર્યાય રૂપે જાણે છે, પોતે પોતાને મનુષ્ય રૂપે જાણે છે, પુરુષ રૂપે કે સ્ત્રી રૂપે જાણે છે, એટલે એવું મિથ્યાત્વનું એને જોર હોવાથી આ મહાવ્રતના પરિણામ હું કરું છું, પાંચ વ્રત હું પાળું છું, આ વ્રત પાળવાથી મને લાભ થાય છે, આજે ઉપવાસ કર્યો છે તો એથી મને લાભ છે, આ તપ છે, આવી મિથ્યા માન્યતાનું જોર હોવાથી અનંતોકાળ સંસાર ફળતો જાય છે, અનંતોકાળ સુધી એને સંસાર જ ફળરૂપે પ્રાપ્ત થાય છે. કેમ કે એવા ભાવને લીધે શુભભાવના પરિણામ એ પુણ્યબંધનું કારણ છે અને પુણ્યબંધ થતાં એ કર્મને ભોગવવા માટે એને જન્મ ધારણ કરવો પડે છે અને આમને આમ ચાલ્યા કરે છે, એટલે અનંતો સંસાર એને ફળે છે. જ્ઞાનીને આત્માની રૂચિનું જોર છે અને અજ્ઞાનીને રાગની રૂચિનું જોર છે, બેમાં ફરક છે ને? તો પછી જ્ઞાનીને કેવળ નિજરા થાય છે અને અજ્ઞાનીને કેવળ બંધ થાય છે. બાકી કર્મના ઉદયો તો બંનેને આવે છે, કર્મના ઉદયો એક જ પ્રકારના બંનેને છે, પણ એમાં જ્ઞાની નિજરા કરે છે અને અજ્ઞાની નવા બંધ કરે છે. આ વાત આ ગાથામાં મુખ્યતાથી કહેવામાં આવી છે. તો એ રીતે આ ગાથા 193 અહીંયા પૂરી થાય છે. હવે આ દ્રવ્ય નિદ્રાનું સ્વરૂપ કહ્યા પછીથી ભાવ નિદ્રાનું સ્વરૂપ કહે છે. ભાવ નિદ્રાનું સ્વરૂપ કુમકુંદાચાર્ય ભગવાન ગાથા 194માં કહે છે. તો આપણે ગાથા 194 લઈએ. દ્રવ્ય ઉપભુજ્યમાને નિયમા જાયતે સુખમ વા દુઃખમ વા તત સુખ દુઃખ ઉદીર્ણ વેદયતે અથ નિર્જરા જાતિ. ગુજરાતીમાં ગાથા લઈએ. વસ્તુ તણે ઉપભોગ નિશ્ચય સુખ વા દુઃખ થાય છે, એ ઉદિત સુખ દુઃખ ભોગવે પછી નિર્જરા થઈ જાય છે. 194 ગાથાના અર્થમાં અહીંયા કહે છે કે દ્રવ્ય ઉપભુજ્યમાને સુખમ વા દુઃખમ વા નિયમાત જાયતે, એટલે કે વસ્તુ ભોગવવામાં આવતા સુખ અથવા દુઃખ નિયમથી ઉત્પન્ન થાય છે. વસ્તુ ભોગવવામાં આવે ત્યારે નિયમથી સુખ અથવા દુઃખ ઉત્પન્ન થાય છે. ઉદીર્ણ તત સુખ દુઃખમ વેદયતે અથ નિર્જરા યાતિ. ઉદય થયેલા અર્થાત ઉત્પન્ન થયેલા તે સુખ દુઃખને વેદે છે, અનુભવે છે, પછી તે સુખ દુઃખ ભાવ નિર્જરી જાય છે. વસ્તુ ને ભોગવવામાં આવે ત્યારે સુખ અથવા દુઃખ ઉત્પન્ન થાય છે એવો નિયમ છે. અને ઉદય થયેલા અર્થાંત ઉત્પન્ન થયેલા તે સુખ દુઃખને વેદે છે, અનુભવે છે, અને પછી એ નિર્જરી જાય છે, એટલે કે એની નિર્જરા થઈ જાય છે. એટલે કે જે ઉદયમાં આવ્યું છે એની તો નિર્જરા થાય જ છે, અને જે ઉદયમાં આવ્યું છે એની નિર્જરા થાય છે, અને જો એને વસ્તુને ભોગવવામાં આવે છે તો એ નિયમથી એને એ સુખ અથવા દુઃખ ઉત્પન્ન થાય છે. હવે આ વાતને વધારે સ્પષ્ટ કરતા ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે કે પરદ્રવ્ય ભોગવવામાં આવતા તેના નિમિત્તે સુખરૂપ અથવા દુઃખરૂપ જીવનો ભાવ નિયમથી જ ઉદય થાય છે. કહ્યું ને કે વસ્તુને ભોગવવામાં આવતા સુખ અથવા દુઃખ નિયમથી ઉત્પન્ન થાય છે, એટલે એનો અર્થ શું છે કે પરદ્રવ્ય ભોગવવામાં આવતા તેના નિમિત્તે સુખરૂપ અથવા દુઃખરૂપ એવો ભાવ જીવને ઉત્પન્ન થાય છે, એવો ભાવ જીવને થાય છે, એવો ઉદય થાય છે. કારણ કે વેદન સાતા અને અસાતા એ બે પ્રકારોને અતિક્રમતું નથી. અર્થાત વેદન બે પ્રકારનું જ છે, સાતારૂપ અને અસતારૂપ છે. પરદ્રવ્યને ભોગવવામાં આવે ત્યારે તેના નિમિત્તે સુખરૂપ અથવા દુઃખરૂપ એવો ભાવ જીવને નિયમથી થાય છે. કારણ કે વેદન એ સાતા કે અસાતાના પ્રકાર છે, એ બેમાંથી કોઈ પણ પ્રકાર, એક પ્રકાર જે હોય તે સાતા હોય અથવા અસાતા હોય, તો એને એ અતિક્રમતું નથી. એટલે કે વેદન એના વિનાનું હોતું નથી. વેદન છે તો એ સાતા અથવા અસાતા રૂપે જ હોય છે. અને વેદન શા માટે છે? તો કે પરદ્રવ્યને ભોગવવામાં આવતા એના નિમિત્તે એને એવો સુખ અને દુઃખનો ભાવ છે એ ઉત્પન્ન થયો છે, એવો ભાવ એને ઉત્પન્ન થયો છે. એટલે એને એ વેદન છે, અને વેદન સાતા અથવા અસાતા રૂપે હોય, એ બે પ્રકારમાંથી કોઈ એક પ્રકારનું હોય. જ્યારે તે સુખરૂપ અથવા દુઃખરૂપ ભાવ વેદાય છે ત્યારે મિથ્યાદ્રષ્ટિને રાગાદિ ભાવોના સદભાવથી બંધનું નિમિત્ત થઈને તે ભાવ નિર્જરતા છતાં નહીં નિર્જરો થકો બંધ જ થાય છે. પરંતુ સમ્યક દ્રષ્ટિને રાગાદિ ભાવોના અભાવથી, રાગાદિ ભાવોનો સદભાવ નથી, રાગાદિ ભાવોનો અભાવ છે, અને રાગાદિ ભાવોનો સમ્યક દ્રષ્ટિને અભાવ હોવાથી એ બંધનું નિમિત્ત થયા વિના કેવળ જ નિર્જરતો હોવાથી એ ખરેખર નિર્જરો થકો નિર્જરા જ થાય છે. શું નિર્જરા થાય છે? પેલો ભાવ. શું નિર્જરી જાય છે? પેલો ભાવ. કયો ભાવ? જે સાતા અને અસાતા રૂપે વેદાયો હતો એવો જે ભાવ, સુખરૂપ અથવા દુઃખરૂપ જીવનો ભાવ, પરદ્રવ્યને ભોગવવામાં આવતા તેના નિમિત્તે સુખરૂપ અથવા દુઃખરૂપ ભાવ જીવને થયો, અને આ ભાવ જે જીવને થયો છે એ ભાવ પ્રત્યે સમ્યક દ્રષ્ટિનું વલણ અને મિથ્યાદ્રષ્ટિનું વલણ જુદા જુદા પ્રકારનું છે. પરદ્રવ્યને ભોગવવામાં આવતા એના નિમિત્તે સુખરૂપ અથવા દુઃખરૂપ ભાવ જીવને ઉદયમાં આવ્યો છે, અને એ સાતા અથવા અસાતા બે પ્રકારે હોય. એટલે સાતા રૂપે છે તો સુખરૂપ છે, અસાતા રૂપે છે તો દુઃખરૂપ છે. હવે આ વેદન તે એને અનુભવમાં આવે છે. વેદન તો છે જ અને અનુભવાય પણ છે, પણ એના તરફ મિથ્યાદ્રષ્ટિનો અને સમ્યક દ્રષ્ટિનો કેવો ભાવ છે એનો વિચાર અહીંયા કરવાનો છે કે મિથ્યાદ્રષ્ટિને એમાં રાગ આદિ ભાવ છે, એટલે કે એ સુખરૂપ ભાવ છે, સાતા વેદનીય છે તો એના પ્રત્યે એને રાગ છે, અને દુઃખરૂપ અથવા અસાતા વેદનીય છે તો એના પ્રત્યે એને દ્વેષ છે. એટલે એને રાગ દ્વેષ મોહના ભાવે એ વેદાય છે, એને રાગ દ્વેષ મોહ સહિત એ વેદન હોય છે. જ્યારે સમ્યક દ્રષ્ટિ છે એ પણ એને વેદે છે, સુખ અથવા દુઃખરૂપ ભાવ એને પણ ઉત્પન્ન થયો છે અને એને પણ એ સાતા અથવા અસાતા રૂપે એને પણ વેદાય છે. પરંતુ સમ્યક દ્રષ્ટિ ને રાગ દ્વેષ મિથ્યાત્વનો અભાવ હોવાથી એ ભાવને એ પોતાથી જુદો ભિન્ન જાણે છે. પોતાથી એટલે પોતાનું શુદ્ધ સ્વરૂપ ત્રિકાળ જ્ઞાયક સ્વરૂપ છે, એનાથી એ જુદો છે, ભિન્ન છે, એની સાથે એને કાંઈ સંબંધ નથી એમ એ સમ્યક દ્રષ્ટિ જાણે છે. એને રાગ દ્વેષ મોહનો અભાવ હોવાથી એ પેલા જે સુખરૂપ અથવા દુઃખરૂપ સાતા અથવા અસાતા રૂપે જે વેદન થયું છે એને સમ્યક દ્રષ્ટિ પોતાથી જુદું જાણે છે એમ એ એની સાથે જોડાતો નથી એમ એ એનો જ્ઞાતા દ્રષ્ટા થઈને રહે છે, એટલે એને આશ્રવ થતા નથી, એટલે એ ભાવ એ બંધનું નિમિત્ત થતો નથી. અને એમ થવાથી એ ભાવ જે આવ્યો હતો એ ભાવ પણ હવે ચાલ્યો જાય છે, એટલે નિજરી જાય છે, એટલે એમ એને નિજરા જ થાય છે. આવી ભાવ નિર્જરા છે. પહેલા 193 ગાથામાં દ્રવ્ય નિર્જરાની વાત કરી, ત્યાં તો જે નિર્જરી જાય છે તે દ્રવ્ય કર્મ નિર્જરી જાય છે, જળ કર્મ નિર્જરી જાય છે, એમાં ખરેખર જીવ કાંઈ કરતો નથી, એવો નિમિત્ત નૈમિતિક સંબંધ જ છે. પરંતુ અહીંયા જીવનો ભાવ છે, એ વખતે ઉત્પન્ન થયેલો જે ભાવ પરદ્રવ્યને ભોગવવામાં આવતા, એટલે કે ખરેખર તો કાંઈ પરદ્રવ્યને ભોગવતો નથી પણ એવો એ ભાવ, એ ભાવ પણ નિર્જરી જાય છે, એવી ભાવ નિર્જરાની વાત કરી છે. અને આવી ભાવ નિર્જરા અજ્ઞાનીને પણ થાય છે, એ ભાવ તો એને પણ ચાલ્યો જાય છે, પણ એ ભાવ તો ચાલ્યો જાય છે પણ સાથે એને આશ્રવ થઈ જાય છે, રાગ દ્વેષ મોહના કારણે એને આશ્રવ થાય છે અને નવો બંધ થાય છે. એટલે આ ભાવ નિજરા જે છે એ જ્યારે થાય છે ત્યારે અજ્ઞાનીને નવા કર્મનો બંધ થાય છે અને જ્ઞાનીને નવા કર્મનો બંધ થતો નથી, એટલે સાચા અર્થમાં એને સમ્યક નિજરા થાય છે, એટલે શુદ્ધિની વૃદ્ધિ થાય છે. ભાવાર્થમાં અહીંયા પંડિતજી સમજાવે છે કે પરદ્રવ્ય ભોગવતા કર્મના ઉદયના નિમિત્તે જીવને સુખરૂપ અથવા દુઃખરૂપ ભાવ નિયમથી ઉત્પન્ન થાય છે. જો ભોગવતા અહીંયા કહ્યું છે એની વધારે સ્પષ્ટતા ગુરુદેવે કરી છે, ખરેખર એ ક્યાં પરદ્રવ્યને ભોગવે છે, પણ પરદ્રવ્ય તરફનું એનું લક્ષ્ય છે ને, એટલે એમ કહ્યું કે પરદ્રવ્યને ભોગવતા, એવી સ્પષ્ટતા અગાઉની ગાથામાં પણ પહેલા પણ કરવામાં આવી હતી અને આ ગાથામાં પણ ગુરુદેવે ટીકા ઉપરના વિવેચનમાં એ વાત કરી છે. એટલે પરદ્રવ્યને ખરેખર એ કંઈ ભોગવે છે એમ પણ નથી. પરદ્રવ્ય ભોગવતા એટલે કર્મનો ઉદય આવ્યો છે, એવા કર્મના ઉદયના નિમિત્તે જીવને સુખરૂપ અથવા દુઃખરૂપ કલ્પના થાય છે, એવા ભાવ થાય છે, એવા ભાવ નિયમથી ઉત્પન્ન થાય છે. મિથ્યાદ્રષ્ટિને રાગ આદિને લીધે તે ભાવ આગામી કર્મબંધ કરીને નિર્જરે છે, તેથી તેને સાચા અર્થમાં નિર્જર્યો કહી શકાતો નથી. માટે મિથ્યાદ્રષ્ટિને પરદ્રવ્ય ભોગવતા બંધ જ થાય છે. જ્યારે સમ્યક દ્રષ્ટિને રાગ આદિકનો અભાવ છે, રાગ આદિક નહીં હોવાથી આગામી કર્મ બંધ કર્યા વિના જ તે ભાવ નિર્જરી જાય છે, તેથી તેને નિર્જરો કહી શકાય છે, એટલે સાચા અર્થમાં એને નિર્જરા છે. માટે સમ્યક દ્રષ્ટિને પરદ્રવ્ય ભોગવતા નિર્જરા જ થાય છે અને મિથ્યાદ્રષ્ટિ અજ્ઞાનીને પરદ્રવ્ય ભોગવતા બંધ જ પડે છે. આ રીતે સમ્યક દ્રષ્ટિને ભાવ નિદ્રા થાય છે. હવે આ ભાવ નિદ્રાની વાત છે ને, થોડીક વધારે સૂક્ષ્મતાથી સમજવા જેવી છે. ગુરુદેવે પણ એમ જ કહ્યું છે, તો આપણે એ વાતને ગુરુદેવના પ્રવચનમાંથી સમજીએ. પ્રવચન રત્નાકર ભાગ 7 એના પાના નંબર 20 ઉપર, ગાથા 194 ટીકા ઉપરનું પ્રવચન ગુરુદેવ સમજાવે છે. પરદ્રવ્ય ભોગવવામાં આવતા તેના નિમિત્તે સુખરૂપ અથવા દુઃખરૂપ જીવનો ભાવ નિયમથી જ ઉદય થાય છે, અર્થાંત ઉત્પન્ન થાય છે. કારણ કે વેદન સાતા અને અસાતા એ બે પ્રકારોને અતિક્રમતું નથી. આ વાતને અહીંયા સમજાવે છે કે ગાથામાં બહુ ભર્યું છે, એટલે ગાથા બહુ મહત્વની છે, એમાં ઘણો સાર ભર્યો છે. ગાથામાં બહુ ભર્યું છે, જ્યારે ગુરુદેવ આમ કહે ત્યારે સમજવું કે ગાથા ખૂબ મહત્વની છે, એમાં ઘણી વાત સમજવા જેવી છે. અને આપણે પણ એના ઉપર ફરી ફરી અને વાંચી અને વિચાર કરવો કે વસ્તુનું સ્વરૂપ કયા પ્રકારે છે, ગાથામાં શું કઈ અપેક્ષાથી વાત કરવામાં આવી છે. પરદ્રવ્ય ભોગવવામાં આવતા, જુઓ પરદ્રવ્ય કાંઈ ભોગવી શકાય છે એમ નથી, પરદ્રવ્યને ભોગવી શકાય નહીં. જીવદ્રવ્ય એ બીજા જીવદ્રવ્યને કે અજીવદ્રવ્યને ભોગવે એમ બનતું જ નથી. આ તો નિમિત્તનું કથન છે. આ શરીર એ જળ છે, અને આ દાળ ભાત શાક એ પણ બધું જળ, એને અથવા તો સ્ત્રીનું શરીર એ પણ જળ છે, એને આત્મા ખરેખર ભોગવી શકતો નથી. કેમ કે આત્મા ચૈતન્ય સ્વરૂપ અરૂપી છે, અને એ પેલા જળને તો અડતોય નથી, તો પછી ભોગવે ક્યાંથી? સમયસારની ગાથા 3 એ વાત આવી કે દ્રવ્ય પોતાના અનંત ધર્મોના ચક્રને ચુંબે છે, પોતાના અનંત ધર્મોના ચક્રને ચુંબે છે, પણ પરદ્રવ્યને ચુંબતું નથી, સ્પર્શતું નથી. આ વાત ગાથા 3 આવી, તો પછી અહીંયા એ પરદ્રવ્યને ભોગવે એવું કેવી રીતે બને? વસ્તુનું સ્વરૂપ જ એવું છે કે પરદ્રવ્યને ભોગવે નહીં, એ ચુંબતું જ નથી, તો ભોગવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. આવું જ દ્રવ્યનું સ્વરૂપ છે. દરેક દ્રવ્ય પોતે પોતાના ગુણ પર્યાયને સ્પર્શે છે, પણ બીજા દ્રવ્યના, અન્ય દ્રવ્યના, પરદ્રવ્યના ગુણ પર્યાયને સ્પર્શતું નથી. એટલે ભોગના કાળે જીવ સ્ત્રીના શરીરને અડ્યો જ નથી, કેમ કે એ તો પરદ્રવ્ય છે. અને આ ચેતન દ્રવ્ય, ભગવાન આત્મા ચેતન, એ પેલા બીજા જળ દ્રવ્યને, સ્ત્રીના શરીરને અડ્યો જ નથી, કે પુરુષના શરીરને એ અડ્યો જ નથી. અને સ્ત્રીનું શરીર જીવને અડ્યું જ નથી, કેમ કે શરીર તો જળ પરદ્રવ્ય છે. પરદ્રવ્યને આત્મા અડે સી રીતે, અને પછી અડે નહીં તો પછી ભોગવે કેવી રીતે? એ તો વાત જ નથી. એ કહેવામાં આવ્યું છે એ તો નિમિત્તનું કથન છે. તો કોઈએ પ્રશ્ન કર્યો કે તો આ જીવ શરીરને ભોગવે છે, મોસંબીનો રસ પીએ છે, મેસૂબ ખાય છે, આ બધું ભોગવતો પ્રત્યક્ષ દેખાય છે ને? ગુરુદેવ કહે છે કે ધૂળે ભોગવતો નથી. સાંભળને, શું ભોગવે છે? મોસંબીનો રસ ને મેસૂબ ને એ બધા જળ પદાર્થો, એ રૂપી પદાર્થો છે, સ્પર્શ રસ ગંધવાળી ચીજ છે, તથા સ્ત્રીનું શરીર છે તે પણ સ્પર્શ રસ ગંધવાળી જળ રૂપી ચીજ છે. આ બધું જળ છે એ રૂપી છે, સ્પર્શ રસ ગંધ વર્ણ સહિત છે. જ્યારે તું અરૂપી ભગવાન આત્મા, જેને સ્પર્શ રસ ગંધ વર્ણ એવા ગુણો જ નથી, એવો ભગવાન આત્મા એનાથી તદ્દન ભિન્ન છે, ચૈતન્ય સ્વરૂપ છે, એક નાયક છે, એટલે એ બધાથી તો તું ભિન્ન છો, જુદો છો. તું કદીએ એ કોઈને અડ્યો નથી અને અડી શકતો નથી. પણ સંયોગ દેખીને અજ્ઞાની જીવ એમ માને છે કે મેં આ ખાધું ને પીધું ને આ ભોગવ્યું. સંયોગ છે ને એની સાથે સમીપમાં છે એટલે એને એમ ભાવ એવો થાય છે કે હું એને ખાઉં છું ને એને પીઉં છું. એ જીવનો ભાવ છે ને એ ભાવ પણ કેવો છે? એ વિભાવ ભાવ છે, વિકારી ભાવ છે. એ મોસંબીનો રસ પીએ છે તો આત્મા કાંઈ મોસંબીનો રસ પીતો નથી, પણ એ વખતે એનું લક્ષ કરીને આત્મા એવા ભાવે થાય છે, હું મોસંબીનો રસ પીઉં છું. આ ભાવ આત્માનો છે. આત્મા કાંઈ રસને પીતો નથી, એને ભોગવતો પણ નથી, કેમ કે એના ગુણ જુદા છે. મોસંબીનો રસ છે એના ગુણમાં તો સ્પર્શ રસ ગંધ છે અને વણ છે, એટલે એ ગુણ જે છે એને આત્મા કાંઈ ભોગવે એમ બને નહીં. એ વસ્તુ એનાથી જુદી છે, આત્મા એને સ્પર્શતો નથી. એટલે આત્મા ભોગવે છે કોને? એ પોતે પોતાના ભાવને ભોગવે છે કે હું મોસંબીનો રસ પીઉં છું અને મોસંબીનો રસ મને સારો લાગે છે. એવો એનો વિભાવ ભાવ, મિથ્યા ભાવ, અજ્ઞાન ભાવ એને એ ભોગવે છે. મેં ખાધું, મેં પીધું, મેં આ ભોગ લીધો, એવો એ અજ્ઞાની જીવ એમ ભોગવે છે, એમ માને છે. ખરેખર તો એ કાંઈ ભોગવતો નથી, પોતાના ભાવને જ ભોગવે છે. પોતાના ભાવનો કરતા થાય છે, ભોગવવાના ભાવનો એ કરતા થાય છે. છે નહીં અને થાય છે, છે નહીં અને થાય છે, એટલે શું થાય? મિથ્યાત્વ. કર્તા કર્મ અધિકારની અંદર આપણે એ વાત લીધી છે, એ વાત આપણે બરાબર સમજ્યા છીએ કે એ એના ભાવનો કરતા થાય છે, એના ભાવનો કરતા થાય છે અને એમ કરીને એ કર્મને બાંધે છે. જે પોતે નથી એવા ભાવનો એ કરતા થઈ અને એ કર્મ બાંધે છે, એ વાત આપણે સમજ્યા છીએ. અહીંયા પૂરતી સમજાવે છે કે અજ્ઞાની જીવ એમ માને છે કે મેં ખાધું, મેં પીધું ને મેં આ ભોગ લીધો. ખરેખર તો તે પદાર્થોમાં એને સારાપણાનો, ઠીકપણાનો જે રાગ થયો છે તે રાગને અજ્ઞાની ભોગવે છે. એનો ભાવ, રાગરૂપ ભાવ એને એ ભોગવે છે. પરદ્રવ્યને ભોગવે છે એમ કેવું એ તો નિમિત્તનું કથન છે. પરદ્રવ્યને ક્યાંથી ભોગવે? પરદ્રવ્યને ભોગવે એમ કેવું એ તો નિમિત્તનું કથન છે. કોઈ કહે કે આ તો કઈ સમજાય એવું નથી, તમે એમ કંઈક વાત કરતા હો કે ભાઈ દયા પાળો, વ્રત કરો, તપ કરો, ઉપવાસ કરો તો આપણને ધર્મ કંઈક સમજાય, આમાં તો શું ધર્મ આવ્યો, કઈ સમજાય એવું નથી, આવા ઉપદેશમાં શું સમજવું અમારે? ગુરુદેવ સમજાવે છે કે ભાઈ દયા પાળવી, વ્રત કરવા, તપ કરવું, ઉપવાસ કરવા ઇત્યાદિ તો બધી રાગની ક્રિયા છે, એટલે શુભ ભાવની ક્રિયા છે. શુભ ભાવ થાય છે એમાં પણ ક્રિયા ક્યાં થાય છે? આત્માને તો કાંઈ ક્રિયા થતી નથી, આત્મા તો માત્ર એવો શુભ ભાવ કરે છે, બાકી શરીરમાં જે થવું જોઈએ તે થાય છે, એમાં આત્મા ક્યાં આવ્યો? શરીરમાં ઉપવાસ થયો, ન ખોરાક ગયો, એમાં આત્મા ક્યાં આવ્યો? શરીર દ્વારા વ્રત પડાયા, એમાં આત્મા ક્યાં આવ્યો? આત્માને તો એવો સ્વભાવ થયો વ્રત કરવાનો, તપનો, ઉપવાસનો, એવો સ્વભાવ થયો, બાકી એ જે થયું એ તો શરીરમાં થયું, એમાં આત્મા ક્યાં આવ્યો? એટલે આત્માને તો એવો રાગ થયો, શુભરાગ થયો, તેમાં આત્મા કઈ આવતો નથી. અને શુભરાગ છે એ તો બંધનું કારણ છે. એ રાગની અજ્ઞાનમય ક્રિયાઓમાં એમાં શું સમજવું છે? એટલે એ પૂછ્યું કોઈએ કે ભાઈ તમે સમજાય એવી કઈ દયા પાળો, વ્રતની ને એની બધી કઈ વાત કરો તો અમને ધર્મ નો ઉપદેશ કઈક સમજાય. એટલે ગુરુદેવ કહે છે કે એમાં તારે શું સમજવાનું છે? એ રાગની અજ્ઞાનમય ક્રિયાઓમાં શું સમજવું છે? જે સમજવા જેવું છે એ નિશ્ચયથી પોતાનું સ્વરૂપ છે. નિશ્ચયથી તો ચૈતન્ય સ્વરૂપી પરમાત્મા દ્રવ્ય પ્રભુ આત્મા એ રાગને અડતોય નથી, કેમ કે રાગ છે એ તો દુઃખ છે, અને આ ચૈતન્ય સ્વરૂપી પરમાત્મા સ્વરૂપ ભગવાન આત્મા તો એ અનાકુળ આનંદનું ઢીમ છે. પ્રભુ એવા આત્માને રાગ કેવી રીતે અડે, કેવી રીતે સ્પર્શે? એટલે ખરેખર તો એ રાગને એ અડતોય નથી. ચાહે અશુભ રાગ હો કે શુભ રાગ હો, બંને દુઃખરૂપ જ છે, અને ભગવાન આત્મા તો ત્રિકાળ સુખરૂપ જ છે, એ તો અનાકુળ આનંદનું ભીમ છે, જ્ઞાન સ્વભાવી છે, ચૈતન્ય સ્વરૂપ છે. માટે એ સુખધામ છે. એને એવો સુખધામ આનંદ સ્વરૂપી આત્મા, સુખનું ધામ, સુખનું ધામ, સુખમાં જ રહેવા વાળો, બીજે ક્યાંય રહેતો નથી એવો ભગવાન આનંદ સ્વરૂપી આત્મા એ દુઃખને કેમ મળે? અને આવું ભેદ જ્ઞાન કરવું એ સમજવાની વાત છે, એ યથાર્થ સમજણ છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. વધુ વિસ્તાર આપણે આવતા સ્વાધ્યાયમાં કરીશું. હવે સુખધામ બોલીએ.
સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મણિ પ્રશાંતિ અનંત સુધામય જે પ્રણમુ પદ તે વર તે જય તે પ્રણમુ પદ તે વર તે જય તે.